நமோ நோயை சௌரி அன்பானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌஜாயனம், நமோ நோயை சௌ திருதாவதி சாவனம், ஓமகாரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம், காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம, மங்கனம் பகவானையோ மகிழம் கூட்டமோ, மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நமாசுமரி சாராய்
மோக்ஷணம் மாறல் கோனா ஆசிரிய பிரகட் தாய் அதிகார சாலை மோக்ஷ மார்க் சே பரியாய் મોક્ષ માર્ગ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પર્યાય છે, પણ પર્યાય ને આશ્રય પર્યાય પ્રગટ ન થાય. વસ્તુ જીવ શુદ્ધ ભાવ ભાવ એક રૂપ ચૈતન્ય શક્તિનું તત્વ, એવો અનંત ગુણનું સત્વરૂપ શક્તિ ભાવ, એ એને આશ્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. એથી જે પર્યાયના પ્રકાર છે એ દ્રવ્યમાં નથી, એમાં સિદ્ધ કરીને શુદ્ધ ભાવનો આશ્રય કરવાના અવલંબે આ વાત ચાલે. સમજાણો કઈ ચાળી ગાતા થઈ સમયકાળમાં આવે છે કે નથી આ નથી આ નથી ને ઓગણત્રી બોલ હે પચાસ થી પંજે ઓગણત્રી બોલ અને ઓગણ પચાસ બોલ છે, નવ બોલ થયા બે ગાથામાં, બે ગાથા થઈ ને નો ખરું સાવ છણાથી ઉપડ્યું છે ઓગણચાળીસ ચાલીસ ને જરી સૂક્ષ્મ વાત તો પડે, પણ વાત તો જેમ હોય એમ આવે ને. અશુદ્ધ ભાવ અધિકાર છે, અશુદ્ધ ભાવ એક સેકન્ડના સિંહ ભાગમાં છે, ત્રિકાળ રહેનારું પણ વર્તમાન ધ્રુવ સ્વભાવ, એકનું ચૈતન દળ આનંદ કંદ દળ એક રૂપ, એને આ શુદ્ધ ભાવ કહે છે. એની દ્રષ્ટિ કરતા જ સમ્યક દર્શન થાય છે. એ વિના ધર્મની શરૂઆત ત્રણકાળમાં બીજે કોઈ પ્રકારે થતી નથી. એવો જે શુદ્ધ ભાવ સ્વરૂપ, એમાં આ પર્યાયોના ભેદો ધ્રુવમાં નથી. એમાં તો અત્યારે ભાવ આવ્યો છો કે અત્યારે ચાર નો ખઈ ભાવ ઠાણા, ભાવ શબ્દ ત્યાં પર્યાય છે. ત્યાં નો ખય ઉષમ સહાવ ઠાણાવા, ઉદય ભાવ ઠાણા નો ઉષમણી સહાવ ઠાણાવા, સ્થાનો નક્ષાયિક ભાવના ક્ષયોપશમિક તણા નહીં, ઉપશમ ભાવના કે ઉદય ભાવ તણા નહીં. વિકાર આત્માના ક્ષાયિક ભાવના સ્થાન નથી, મારી નાખી જેવું છે ને. એક તો સાધુ નામધારી આ વાંચતા આ શું કે છે, ખાસ નો ક્ષાયિક ભાવ થાણા નહીં નહીં, સિદ્ધને પણ ક્ષાયિક તો છે કે નહીં. સિદ્ધ ભગવાનને ક્ષાયિક, સમકી ક્ષાયિક, કેવળ જ્ઞાન ક્ષાયિક, કેવળ દર્શન ક્ષાયિક, આનંદ ને ક્ષાયિક ભાવ નથી આત્મામાં, એવો એને તર્ક વાંચતા આવડ્યું નહીં ને, ખબર નહીં ને, બીજું વાંચેલું ગોટા, એમાં આ જ્યાં નિયમસાર આત્મા આવ્યું, આ બોલાયો જ્યાં નો કઈ ભાવ ઠાણા, ભાઈ કે છે કે આત્મા વસ્તુ છે, ધ્રુવ અનંત ગુણનો રસખંડ ચૈતન્યધામ, એની અવસ્થાના જેટલા પ્રકારો થાય છે પર્યાયમાં, ભલે કેવલ જ્ઞાન આદિ હો, કેવલ દર્શન હો, સિદ્ધ પદ પણ એ પર્યાય છે, એ અવસ્થા છે, સૂક્ષ્મ ભાવ પણ એક પર્યાય અવસ્થા છે, ઉદય ભાવ પણ એક દયાદાન વિકલ્પ પણ એક અવસ્થા વિકારી છે, અને ઉપશમ ભાવ સંકિત અને ચારિત્રનો ઉપશમ પર્યાય ભાવ એ પણ એક અવસ્થા છે, અને એની સ્થિતિ એક સમયની જ હોય છે. શાયદ કેવળ જ્ઞાન થાય તો પણ કેવળ જ્ઞાનની સ્થિતિ તો એક સમય જ છે, જાણો કઈ બીજે સમય બીજું થાય છે, કારણ કે કેવળ જ્ઞાન પણ પર્યાય છે. એથી ધ્રુવ શુદ્ધ ભાવ ચૈતન્ય મૂર્તિ કે જેને પર સન્મુખના પરિણામથી જે અનંતકાળથી રખડે છે, એ પરિણામ ભલે ઉપશમ ક્ષોપ્ષમ આદિ હો, પણ એ પરિણામ જેમાં આ પર્યાય નથી એવો જે શુદ્ધ ભાવ, એમાં એ ક્ષોપ્ષમ ને ક્ષાયકની પર્યાય એ ધ્રુવમાં નથી. ભાઈ હું એક સમયનો ચૈતન્ય નાથ આનંદ કંદ સ્વરૂપ છો ભાઈ, તમે પરમેશ્વર પદ તારું એક સમયમાં ધ્રુવ છે, સામાન્ય આનંદ ગણનો પિંડ એવું ચૈતન્ય શુદ્ધ ભાવ, વસ્તુ વસ્તુ સત્વ જે અનાદિ અનંત સત્વ રૂપે ભાવ, એને અહીંયા શુદ્ધ ભાવ કહેવામાં આવે છે, અને એનો આશ્રય લેવો એ સંયમ દર્શન છે. બાકી કોઈ કારણે સંયમ દર્શન પ્રગટ થાય, ત્રણ કાળમાં ત્રણ લોકમાં બીજી એની રીત છે નહીં. માટે કે છે કે આત્મામાં એ સૂક્ષ્મ દશાની દશા આ ચાર જ્ઞાન આદિની, કેવળ જ્ઞાનની દશા ક્ષાયકની, સમજાય છે, રાગ દયા દાન વ્રત ભક્તિનો વિકલ્પ કે ઉદય ભાવ એના પ્રકાર કે છે, અને ઉપશમ ભાવ એક સમયની પર્યાય સમ્યક દર્શન જ્ઞાન સમ્યક ચારિત્રની, એ ચારે પ્રકારની પર્યાય છે, એક સમયની અવસ્થા છે, એ ધ્રુવ શુદ્ધ ચૈતન ભાવની અંદર એ નથી. સમજાય છે કાંઈ? હજી તો અહીંયા બાયડી છોકરા મારા, આ રૂપિયા મારા, ધૂળ મારું, ક્યાંય ચોંટ્યો પણ મૂંડ હે ભાઈ, તારી એક સમયની દિશાનું અસ્તિત્વ જે તારામાં છે, હોવા પણ એ પણ ટિકાળી ધ્રુવ શુદ્ધ ભાવ, જેમાં નજર કરીએ, જેમાં એકાગ્ર થવાનું છે, એવી જે ચીજ ધ્રુવ, એમાં એ પર્યાયનું એક સમયનું હોવા પણ એ પણ એમાં નથી, તો પછી આ કર્મ ને શરીર ને ફલાણું ઝૂંકણું તો પેલા કાઢી નાખે એ કરતા પછી આ ત્રીજા શ્લોકમાં અમલાય છે, નવ મૂર્તિ દા પછી સમજાણું કઈ. કોઈને એમ લાગે કે આ તે શું કે છે, આ કે છે કે ભાઈ તારી પૂંજી જે ધ્રુવ છે ને, ચૈતન્યનો લઠ્ઠો આંખમાં જ્ઞાન સત્વ આંખો જે ધ્રુવ સ્વરૂપ છે, એક સમયની અંદર એમને આ શરીર વાણી કર્મ બાયડી છોકરા બહાર દેવગુરુ શાસ્ત્ર તો ક્યાંય રહી ગયા એમાં છે નહીં, પણ એની દશામાં થતી અવસ્થાની હાલત જે પર્યાય થાય એ પર્યાયની મુદત જ એક સમયની છે. સમજાય છે? કાંઈ દયાદાન વ્રતના પરિણામ થાય તો વિકારી પરિણામ પણ એક સમયની મુદતના છે. સમજાય છે? કાંઈ અને જ્ઞાનનો વિકાસ ઉઘાડ થાય, સૂક્ષ્મ કંઈક ઓછું કંઈક વિકાસ, એ પણ એક સમયની દશા છે. અને ક્ષાયક દશા થાય, સિદ્ધ દશા, કેવલ જ્ઞાન કેવલ દર્શન, એ પણ ભગવાન સિદ્ધ ઘન ધ્રુવ સ્વરૂપ શુદ્ધ ભાવ, એ ઉપરનો એક તરતો એક સમયનો પર્યાય છે. એ પર્યાય ચાર પ્રકારની શુદ્ધ ધ્રુવ સ્વભાવમાં પ્રવેશ કરતી નથી. એથી ધ્રુવ સ્વભાવ શુદ્ધમાં એ ચાર પર્યાયો છે જ નહીં. સમજાણું કાંઈ? એથી એને કે છે કે જીવને કાય ભાવના સ્થાનો નથી, શબ્દાસ્થળ અણગ્યા છે ને, સૂક્ષ્મ સ્વભાવના સ્થાનો નથી, એનો દરેકનો ખુલાસો કરશે. ઉદય ભાવના સ્થાનો નથી કે ઉષ્ણ ભાવના સ્થાનો નથી, એ ચાર વિભાવ સ્વભાવોના સ્વરૂપ કથન દ્વારા એ ચાર વિભાવ સ્વભાવ છે. આ તો ક્ષાયક ભાવ વિભાવ સ્વભાવ છે. હા, બધું વિભાવ સ્વભાવ વિશેષ ભાવ છે ને. સામાન એક સમયમાં ધ્રુવ કંડ ભગવાન પરમ પદનું ધામ પરમ પરિણામી ભાવ સ્વભાવ જેની ખાણમાંથી કેવળ જ્ઞાન આનંદ આદિ વહે, એવો જે ધ્રુવ ચૈતન્ય સ્વભાવ જેને શુદ્ધ ભાવ કહે છે, જેને જીવ શુદ્ધ જીવાસ્તિકાય કહે છે, જેને જ્ઞાયક ભાવ કહે છે, એવો એકરૂપ સ્વભાવ જે સમ્યક દર્શનનો વિષય એવા વિષયમાં આ ચાર વિભાવ સ્વભાવનો અભાવ છે. સમજાણું કાંઈ? આ તો તત્વ દ્રષ્ટિની વાત છે. એ અનંત કાળે એને કેવું નથી, એને ચાર એની પર્યાય છે, એ પર્યાય વસ્તુમાં નથી એમ એને ખબર હોવી જોઈએ ને. ખબર વિના દ્રષ્ટિ કરશે ક્યાં? સમજાય છે કાંઈ? હા હા, ભારે જીની વાત છે સાહેબ. એ છે કે ભાઈ, આ વસ્તુ જે જેને સંન્યક દર્શન પ્રથમ ધર્મ કહેવાય, પ્રથમ શરૂઆત નિજ આત્મદર્શન, નિજ સ્વરૂપનો અંતર જ્ઞાનાનંદ સ્વરૂપની પ્રતીતિ નિર્વિકલ્પ સંન્યક, એ સંન્યક દર્શનની પ્રથમ ધર્મ દશા, એ દશાનો આધાર જે શુદ્ધ ધ્રુવ સ્વરૂપ, એમાં પર્યાયો નથી. સમજાણું કાંઈ? એમ લક્ષ્મણ નહીં લે તો અંતર્મુખ થવાનો એને અવસર રહેતો નથી. ભાઈ, તું તો અનંત અનંત ગુણનો, એક સમયમાં અનંત ગુણનો ભંડાર એવું ધ્રુવ સત્વતારું છે, એની ઉપરની આ ઉત્પાદ વયની પર્યાયો જે છે, ઉપજે ને વિણસે, ઉપજે ને વિણસે, એ બીજી શરીર કર્મ ને એ તો તારામાં છે જ નહીં. ત્રણે કાળે દેવગુરુ શાસ્ત્ર કે કઈ તારા તત્વમાં એના મારે ત્યાં, પણ તારી દશામાં થતા ચાર પ્રકારના ભાવરૂપી પર્યાય, એક સમયની દશામાં થતા વિકાર ને અવિકારી રૂપી ચાર પ્રકારની દશા, એ દશા પણ દશા વામ ધ્રુવમાં એ નથી. સમજાણું કઈ? સારી વાત ભાઈ. એ ચાર વિભાવ સ્વભાવ છે. એ કેમ કે વિશેષ એની પર્યાય છે, અવસ્થા છે, હાલત છે, દશા છે. એ વિભાવ વિશેષ સ્વભાવ એની પર્યાયનો એવા સ્વરૂપના કથન દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું આ કથન છે. હા, પંચમ ભાવ ભગવાન ભાવ ત્રિકાળી મહિમાવંત પરમ સ્વભાવ ભાવ જેની ખાણના અનંતા કેવળ જ્ઞાનની પર્યાયો જેમાં પડી છે. જેની ખાણમાં સિદ્ધની અનંતી અનંતી પર્યાયો જે પ્રગટેલી છે ક્ષાયક ભાવે, એવી સાદી અનંત જે પર્યાય પ્રગટ થાય એ બધી પર્યાયનો પિંડ અંદર ગુણરૂપ એક આત્મા છે, એને શુદ્ધ જીવ ભાવ કહેવામાં આવે. એની દૃષ્ટિ કરે તેને સંગત દર્શન થાય. સમજાણું કઈ? અને એ વિના ધર્મની શરૂઆત ત્રણકાળમાં કોઈને હોય, અને સમ્યક દર્શન વિના એ કઈ અપવાસ ને ક્રિયા દયા ને દાન ને ભક્તિ ને વ્રત ને પૂજા કરે એમાં શુભ ભાવ થાય અને મિથ્યા દ્રષ્ટિને પુણ્ય બંધાય મિથ્યાની ભૂમિકામાં. એ હું ધર્મ કરું છું એમ માને છે, એ ધર્મ નથી. સમજાણું કઈ? પોતરા ખાંડે પણ પોતરા ના માલ કઈ મૈકે ક્રમ ન મળે. મોટું કણહનું આત્મા એક સમયમાં અનંત અનંત ગુણનો પિંડ સત્ર ધ્રુવ સભા જેના લક્ષ્ય કરી જેમાં એકાગ્ર થયે આત્માનો અનુભવ સંન્યક દર્શન જ્ઞાન શાંતિ ભોગવતો પ્રગટે તેને ભગવાન ધર્મ અને મોક્ષનો ઉપાય કહે છે. એ વિના બધું એકરા વિનાના મીંડા અને ખોટા કહે. આ તો વાંચનાર ને કેટલાક અરે આવું આવું અહીંયા કીધું ને ઓળ્યું સાબરી વાંચતો તો વાંચો. આ સાહેબ કોઈ બી ખબર ન મળે ભણ્યો ભણીને ભણ્યા અહીં તો શું આપણા સ્વભાવ અધિકાર. આ સ્વભાવ ક્ષાઈ ભાવ નહીં આત્મામાં. ક્ષાઈ ભાવ તો સિદ્ધ ને હોય એમ છે. તમને કઈ સાંભળ્યું ક્યાં? એ તમે કેવું સાંભળેલા વાંચેલા ની ખબર હોય તો ક્ષાઈ ભાવ તો સિદ્ધ ને હોય. સિદ્ધ ભગવાન માં બે ભાવ હોય, પરિણામિક ભાવ અને ક્ષાઈ ભાવ. સમજાય છે કઈ? આ ક્રિયા કરે ને એ બધો માલ એમાં પછી ભાવ આવે. ગુડમાં આવે ને આંબળ ને આવે. રાકા ભિખારી થઈને પોતાના મૂળ પૂંજી ઉપર નજર કરી નહીં અને બહારની ક્રિયાકાન લાગ દયા ને વ્રત ને એમાં ધર્મ માની તો અનંતવાર કર્યું ને રખડ્યો મિથ્યા દ્રષ્ટિ પણ. સમજાણું કઈ? અહીં તો સંન્યક દર્શન ની ભૂમિકાનું સ્થાન ઉત્પત્તિનું સ્થાન શું? ધ્રુવ સ્વભાવ એ ઉત્પત્તિનું સ્થાન છે. સમજાય છે કઈ? એમાં ચાર વિભાવ સ્વભાવ ચાર પર્યાયોના ભાવ એમાં નથી એમ કહીને પંચમ ભાવ ત્રિકાળી ભાવ ત્રિકાળી ભાવ ધ્રુવ ભાવ એકરૂપ ભાવ સત્વરૂપ ભાવ સત્વનું સત્વ એના સ્વરૂપનું આ કથન છે. સમજાણું કઈ? કે જે પરમ સ્વભાવ એમાં અંતરમાં લક્ષ કરી એમાં અંતરમાં ધ્યાન કરી એને ધ્યેય બનાવીને એમાં સ્થિર થઈ મોક્ષનો માર્ગ પ્રગટ થાય છે.
બરાબર,
એ મોક્ષનો માર્ગ છે પર્યાય અવસ્થા હાલત નિર્મળ નિર્વિકારી દશા.
બરાબર,
એ નિર્મળ નિર્વિકારી દશા શુદ્ધ ધ્રુવ સ્વભાવ એના અંતર એકાગ્ર થતા પ્રગટ થાય છે. એ સિવાય બીજી કોઈ રીત ત્રણ કાળમાં હાચી રીત છે નહીં. હરે કૃષ્ણ કંદીભાઈ, આખું બહુ આવું થતું
કરતા હું કરતા થાય
એ ભૂલી જશું ને, ભૂલી જશું શું કરતો હતો આંબલ ને ચાર ભાવ ઉદય ભાવ કરતો હતો. કરતો તો હું આ કર્યું આ કર્યું આ, એ તો વિકલ્પ રાગ કરતો હતો. સમજાય છે, રાગ કરતો હતો એ તો પુનબંધ નું કારણ છે. વસ્તુ અબંધ, જીવ સ્વભાવ શુદ્ધ ભાવ અબંધ છે. એવા અબંધ ની દ્રષ્ટિ કર્યા વિના એકલા ભાવમાં અટકવી તો બંધ ની દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. એ મિથ્યા દ્રષ્ટિ ની ભૂમિકામાં શુભ નું પુન થાય એ તો સંસાર છે. સમજાણું કઈ? હવે કે છે એની ઓળખાણ આપે છે, કર્મોના ક્ષય જે ભાવ હોય તે ક્ષય ભાવ છે. નીચે નોટ છે, કર્મ છે ને, કર્મ આઠ જ્ઞાનાવરણી કર્મ છે, એમ સિદ્ધ કરવું છે. સિદ્ધ કરીને એનો અભાવ થઈને આત્મામાં જે દશા પ્રગટ થાય એને ક્ષય ભાવ કહેવામાં.
કર્મોના ક્ષય નીચે, કર્મોના ક્ષયમાં અથવા કર્મોના ક્ષયના હયાતીમાં,
વ્યવહારે કર્મોના ક્ષયની અપેક્ષા જીવના જીવ ભાવમાં આવે, વ્યવહારે ક્ષાયક ભાવ તો પોતાના સ્વભાવને આશ્રિત પ્રગટ થાય છે. ક્ષાયક દશા કેવલ જ્ઞાન કેવલ દર્શન નવ બોલ કે સાગર એ થાય છે તો આત્માના ધ્રુવ સ્વભાવને આશ્રિત પર્યાય પ્રગટ થાય છે. સમજાણું? પણ એ પર્યાયમાં કર્મના અભાવની નિમિત્તની એટલી અપેક્ષા આવે છે, કર્મોના ક્ષયની વ્યવહાર કીધું નિમિત્ત આવે, જીવમાં જીવ ભાવમાં તેને ક્ષાયક ભાવ કહેવામાં આવે છે. કર્મોના ક્ષયે જે અવસ્થા થાય, ભાવ એટલે અવસ્થા, તે ક્ષાયક પર્યાય ક્ષાયક ભાવ કહેવામાં આવે છે. એના ભેદ લેશે પછી. હો, એ ક્ષાયક ભાવ ધ્રુવજી માથે કહ્યું છે ને, શુદ્ધ ભાવ શુદ્ધ ભાવ ત્રિકાળી, એમાં એ ક્ષાયક ભાવની પર્યાય નથી. સમજાણું કઈ? કર્મોના ક્ષયોક્ષમે જે ભાવ હોય પોતાના પુરુષાર્થથી જે અંદર જ્ઞાન દર્શન આદિનો સૂક્ષ્મ થયો હોય, સૂક્ષ્મ એટલે પૂરી નિર્મળ દશા નહીં, એવી જે દશા આત્મામાં થાય તેને સૂક્ષ્મ, એમાં કર્મના નિમિત્તના સદભાવનો અભાવની અપેક્ષા છે વ્યવહારે, એટલે એને શોપશમિક એમ કહેવામાં છે. પોતાની પર્યાય જાણું કઈ? એ વાત આવી ગઈ છે. ચૈતન અનુવિધાઈ પરિણામ ઉપયોગ, એ આત્મામાં કેવલ જ્ઞાન થાય કે મનોપરિજ્ઞાન થાય કે મતિશુદ્ધ જ્ઞાન નિર્મળ પર્યાય સંગત થાય, એ ચૈતન ત્રિકાળી આત્મા ચેતન એનો ચૈતન ગુણ એને અનુસરીને અનુવર્તીને એ પરિણામ થાય છે. છતાં એ પરિણામ ક્ષૌષમ રૂપે છે, એ ક્ષૌષમની અવસ્થા સમયની છે, એ ધ્રુવ સ્વભાવમાં એનો અભાવ છે. હરે રા, પલાંખું આંખું પડે હું સાબ. ધર્મમાં તો સાંભળવા મળ્યું ન હોય કેટલાક ને એ ભગવાન ભાઈ સાંભળવા મળ્યું ન હોય પણો પણો વર થી એમ મરી ગયા એમને સમજાય હે કેટલાય પથરાણા ફાડ્યા ત્યાં હા હા વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ જેના એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જણાના એની વાણીમાં એ આવ્યો કે આ અમારી આ પર્યાય છે એ પણ શુદ્ધ જીવ સ્વભાવના ધ્રુવમાં નથી કેમ કે નવી પ્રગટેલી છે સમજાણું કાંઈ પકડે ભલે પણ એ પરીએ ધ્રુવમાં નથી ક્યારે નવી થાય છે પર્યાયની અપેક્ષા નવી થાય છે વસ્તુ તો એમાં શક્તિ આનો તત્વ છે એમાં અંશરૂપ જે પર્યાય એ ધ્રુવમાં ક્યાંથી છે એ રીતે ધ્રુવમાં એનો અંશનો અભાવ છે શક્તિરૂપમાં આખું સત્વ છે એ તો સામાન્ય માં ગયું હું સમજાણું કાંઈ ભગવાન આખો ધ્રુવ સ્વરૂપ જેમ 64 પોરી પીપર એમાં શક્તિ 64 પોરી તાકાત છે એમાં 5, 25, 50 કે 64 પોરી પ્રગટ થઈ એ તો એક સમયની અવસ્થા છે એ વસ્તુ ધ્રુવમાં એ આ સમયનો અવસ્થાનો અભાવ છે એક સમયનો અવસ્થા ક્યાં તો આખો પિંડ છે એક સમયનો સમજાણું કાંઈ ભાઈ આવો તે ધર્મ કઈ જાતો છે પરમેશ્વર જૈન પરમેશ્વર નો છે કોઈ એમ ક્યાં ભાઈ અમે તો કઈ લીલોતરી ખાવી નહીં ચોવિયાર કરવો રમાય કરવી પોહા કરવા એ શું આવ્યું તમે નાગને એક મૂળ નો ખાવા એક જીવમાં એક શરીરમાં અનંત જીવ છે ભાઈ એ તો વ્યવહારના શું વિકલ્પ હોય ત્યારે ન ખાવું એ શું વિકલ્પની રીત છે પણ એ કઈ શું વિકલ્પ અને એ પરની ક્રિયા કરી શકે છે આત્મા ખાવાની ને છોડવાની એ આત્મામાં છે જ નહીં એવો શુભ ભાવ હોય છે પણ એ શુભ ભાવ પણ સ્વરૂપમાં નથી અને એ શુભ ભાવ પોતે ધર્મનું રૂપ નથી મીંડું અત્યાર સુધી કે ઘૂંચ્યું 50-50 હાચા જવાનું બધી એને મીંડું એ મીંડું છે ત્યારે પણ એ તો પોતું લઈ જાય નથી છોકરાને ખબર નથી પોતું સમજાય છે ને છોકરા ભણવા જાય ને દાબલી રાખે દાબલી થોડી એમાં રાખતા હોય તો દાબલીમાં લીલું લુંગડું ગામનું ગુવર ગુવાડી જેમ કરી પ્લેટ ઉપર એટલો દાબલી રાખતા હવે તો કોને આવે તો સ્લેટ નહીં હોય પાર્ટી ઉલી તો પાર્ટી હતી ને લખાવે બે બાજુ રાખું થઈ જાય ફરીને લખાય ગુવાડીઓ વાળી દે એમ ગુવાડીઓ વાળી દે અહીં પેલો અત્યાર સુધી બાયનું જાયનું એ બધું ખોટું છે એમ ગુવાડીઓ વાળી એક વાર એ કર્મના ક્ષોપસમ જે પર્યાય ભાવ એટલે પર્યાય એ ક્ષોપસમ ભાવ છે આજે તેની વ્યાખ્યા છે ને પછી વીર પછી કે છે કર્મોના ઉદય જે ભાવ થાય એટલે રાગ આદિ એ દયા દાન વ્રત પૂજા ભક્તિનો ભાવ હિંસા જૂઠું ચોરી વિષય ભોગનો ભાવ એ બધો કર્મ જેમાં નિમિત્ત છે એવો જે ભાવ એને ઉદય ભાવ કહેવામાં આવે છે સમજાણું કાંઈ આ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ એ બધો ઉદય ભાવ છે એવો ઉદય ભાવ ધ્રુવ સ્વરૂપ જે સંયોગ દર્શન નો વિષય છે એનામાં એ ઉદય ભાવ નથી. સમજાણું આમાં કર્મો ના ઉપસમય જે પર્યાય થાય કર્મ ઠરે ઉદય નો ભાવ અને પર્યાય થાય પોતાના પુરુષાર્થી એ ઉપસમિક ભાવ છે એ પણ શુદ્ધ જીવ સ્વભાવ ધ્રુવ સ્વભાવ જેને આ શુદ્ધ ભાવ કયો શુદ્ધ ભાવ પરમ પરિણામી એ શુદ્ધ ભાવને જ આ પરમ પરિણામી કયો છે પંચમ ભાવ કયો છે આ ચાર ભાવ એ અપરમ ભાવ છે પર્યાયના અને વસ્તુનો ભાવ તે પંચમ પરમ ભાવ છે.
બરાબર
ભાષા એ કોણ જાણે કેવી જાતની આ કીધી સમજાણવામાં કર્મોના ઉપસમે જે પર્યાય થાય ઉપસમ સંકિત થાય ઉપસમ ચારિત્ર થાય પર્યાયમાં એ કર્મનું જેમાં ઉપસમપણાની અપેક્ષા રહે છે એટલું એ છે આત્માની પર્યાય પણ એ પર્યાય શુદ્ધ જીવ ભાવ શુદ્ધ ભાવ ધ્રુવ ભાવ એમાં નથી. સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત એવો પરિણામે જે ભાવ પરિણામે જે સ્વતઃ ભાવ હોય તે પરિણામિક ભાવ છે. ત્રિકાળ એકલો સત્તો સ્વભાવ જેમાં પર્યાયમાં નિમિત્તના અપેક્ષા નથી અને પર્યાયના નિમિત્તના અભાવની અપેક્ષા શુભ સંસાયકમાં આવતી એવી અહીં છે. એકલો પરમ સત્વ ધ્રુવ 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 બિંબ ચૈતન બિંબ સમજાય છે કાંઈ પંચમ પરમ ભાવ ધ્રુવ ભાવ શુદ્ધ ભાવ ન્યાય ભાવ અચળ ભાવ એકરૂપ ભાવ એમાં એને એ ભાવ તેને પરિણામી કહે છે. આ પાંચ ભાવોમાં ઉપસમિક ભાવના બે ભેદ છે. હવે પ્રકાર વર્ણવે છે સાહિક ભાવના 9 ભેદ છે ક્ષુપસમ ભાવના 18 ભેદ છે ઉદયિક ભાવના 21 ભેદ છે પરિણામિક ભાવના 3 ભેદ છે. હવે ઉપસમિક ભાવના બે ભેદ આ પ્રમાણે ઉપસમ સંકિત અને ઉપસમ ચારિત્ર આત્મામાં પહેલું થાય ઉપસમ સંકિત એ તો બધા અજીવ તો આ પાંચ આ ભાવમાં આવે જ નહીં આ પાંચ ભાવમાં આવે જ નહીં એ આત્માના ભાવનું વર્ણન છે ને બીજાનો આત્મા પંચમ પરિણામિક ભાવે એની પર્યાય થાય કે સોક્ષાથી ભાવે એ આમાં ક્યાંથી આવે આ સિદ્ધની પર્યાય સાહેબ ભાવે અને સિદ્ધનો આત્મા પરિણામિક ભાવે પણ એ તો એનામાં આવ્યો અહીં ક્યાં આવ્યો એ તો એનામાં છે અહીં ક્યાં આવી ગયું મંદિર અને સમિત શિખર ને એ બધા અજીવના ખંદો રજકણો એ તો એનો પરિણામિક ભાવ એનું ધ્રુવ ને પર્યાય વર્તમાન એની જે વિભાવ રૂપ હોય એ એનામાં રહી અહીં ક્યાં આવી છે અહીં ક્યાં છે આત્મામાં સમજાણું કાંઈ સારો છોકરો હોય એનો ભાવ તો આત્મા મારે કે નહીં હા ધૂળમાં ના આવે પણ એની પર્યાયમાં આવે કે નહીં આત્માની પર્યાય એટલે અવસ્થામાં આવે કે નહીં પર્યાયમાં ના આવે ધ્રુવમાં તો ના આવે ધ્રુવમાં તો કાયમ નિશ્ચિત છે પણ પર્યાયમાં આવે કે નહીં બાયડી છોકરા દેવગુરુ શાસ્ત્રકો સાક્ષાત અરિયન પરમેશ્વર હું તો મમતાનો પર્યાય થયો એ ચીજ ક્યાં આવી અહીં સમજાણું કાંઈ એ મને ઠીક પડે છે એવો ભાવ એ તો વિકલ્પ થયો એ તો વિકલ્પ એની પર્યાયમાં છે ઓલી ચીજ ક્યાં અહીં આવી છે કોણ લાવી દે? ધૂળ મેળો તો નથી, કોણ લાવે?
કોણ લાવી દીધું?
માને છે જેની એક સમય ની દશામાં ગંધ નથી પરની, સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા પણ આ એક સમય ની પર્યાય માં આવતા નથી.
બરાબર.
એનું તો છે જ નહીં ભાઈ, કર્મ ભૂષણ કરી અજીવ તત્વ છે એ તો બધા અજીવ તત્વ. આ ભાવમાં આવે જ નહીં, આ પાંચ ભાવમાં આવે જ નહીં. આત્માના ભાવ નું વર્ણન છે ને, બીજાનો આત્મા પંચમ પરિણામિક ભાવે એની પર્યાય સોક્ષણાથી ભાવે, આમાં ક્યાંથી આવે? આ સિદ્ધ ની પર્યાય સહાયક ભાવે ને સિદ્ધ નો આત્મા પરિણામિક ભાવે, પણ એ તો એનામાં આવ્યો, અહીં ક્યાં આવ્યો? એ તો એનામાં છે, અહીં ક્યાં આવી ગયું છે? મંદિર અને સમિત શિખર ને બધા અજીવના ખંડો રજગણો, એ તો એનો પરિણામિક ભાવ, એનો ધ્રુવ ને પર્યાય વર્તમાન એની જે વિભાવરૂપ હોય એ એનામાં રહી. અહીં ક્યાં આવી છે? અહીં ક્યાં છે આત્મામાં? એ સમજાણું કઈ હારો છોકરો હોય એનો ભાવ તો આત્મા માં આવે કે નહીં? હે ભાઈ, નો આવે? આ ધૂ માં ના આવે, પણ એની પર્યાય માં આવે કે નહીં? આત્માની પર્યાય એટલે અવસ્થા માં આવે કે નહીં? હે, પર્યાય માં ના આવે? ધ્રુવ માં તો ન આવે, ધ્રુવ માં તો કાયમ નીચી છે, પણ પર્યાય માં આવે કે નહીં? બાયડી છોકરા દેવગુરુ શાસ્ત્ર કહો, સાક્ષાત અરિયંત પરમેશ્વર. હું તો મમતા નો પર્યાય થયો, ઈ ચીજ ક્યાં આવી? અહીં સમજાવું કઈ, એ મને ઠીક પડે છે એવો ભાવ, એ તો વિકલ્પ થયો, એ તો વિકલ્પ એની પર્યાય માં છે. ઓલી ચીજ ક્યાં અહીં આવી છે? કોણ લાવી દે? ધૂળ મેળ આવતો નથી, કોઈ કોણ લાવે? કોણ લાવી દીધું? માને છે જેની એક સમય ની દશામાં ગંધ નથી પરની, સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા પણ આ એક સમય ની પર્યાય માં આવતા નથી. એ પરમાત્મા એ પર્યાય માં આવે? બાયડી છોકરા કુટુંબ શરીર હરકણ કર્મ, આ કર્મ ને શરીર નો પર્યાય એક સમયમાં અહીં પર્યાયમાં આવે કે નહીં? આનો પર્યાય આ શરીર નો, વાણી નો, કર્મ નો એક સમય ની દશામાં આવે કે નહીં? આ ત્રણકાળમાં નો આવે? આ તત્વ બે જુદા છે કે નહીં? લ્યો આંગળી જોઈએ, આમાં આની દશા આવે કે નહીં? એની અહીં આવે તો આની દશા શું રહી? એમ ભગવાન આત્મા દ્રવ સ્વભાવ, એ તો શુદ્ધ ભાવ, અને પર્યાયમાં એના આ રાગ આદિ નો ભાવ, સૂક્ષ્મ નો ભાવ, તમને સૂક્ષ્મ વખત એ પર્યાય, એ કોઈ ઉદય ભાવમાં આવે? એ દેવગુરુ શાસ્ત્ર અહીં આવે, સમિત શિખર અહીંયા પર્યાયમાં આવે, શેત્રુંજ અહીં આવે. એક સમયની દશામાં એ ચીજ આવે, રણગાયમાં ન આવે. એણે માન્યું કે આ મારો એવો જે મમત્વનો પર્યાય, એની પર્યાયમાં છે એ ભાવ, આત્માના ધ્રુવ સ્વભાવમાં નથી. સમજાણું કઈ? આવું વ્યાખ્યાન કોઈ કે છે કે નહીં? શા એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, જીવો, રામ કરી કે ભાઈ એ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, આદિ પચ ઇન્દ્રિય જીવ એ તો એનામાં રહેલા છે. તમે ભાવ થાય એને નિમારવાનો એ શુભ રાગ એ પણ એક વિકલ્પ ને ઉદય ભાવ છે, વિકાર ભાવ છે. એ વિકાર ભાવ એનામાંથી થયો નથી, એનાથી આય થયું નથી. એ વિકાર તારાથી ઉત્પન્ન થયેલો ભાવ ધ્રુવ સ્વભાવમાં નથી. જીવ ત્રસે નથી ફાવરે નથી. આ ત્રસ ખાવર ની પર્યાય ની યોગ્યતા જે જીવ માં છે એ દ્રવ્ય માં નથી. એ તો હજી આવશે ઉદય ભાવ બોલો. સમજાણું કઈ? ત્રસ્તપણું આ શરીર છે ને, આ પતેન્દ્રીપણું આ શરીર, એ તો આત્માની અવસ્થામાં એક સમય માત્ર પણ નથી, છે જ નહીં. એ તો એની દશામાં છે, જળમાં છે. એની દશામાં આ મારું ને હું એનો એવી મિથ્યા દ્રષ્ટિની માન્યતા તે એની દશામાં છે, તે એની દશામાં છે. એ દશા ધ્રુવ સ્વરૂપમાં નથી, માટે છોડી શકે. સમજાણું કઈ? હારા છોકરા હારા પાકે તો કઈ ખરું નહીં, એને ઊંફ નહીં ઊંફ. સસ છોકરા ત્યાં રળે ચારી કોરથી આમ બધું કરે લો.
રજકણ એ ઉભો કરે, રજકણ જગત નું તત્વ નથી. એ ઉભો કરે કોઈ આત્મા? પૈસા ના રજકણ ને ઉભો કરે કોઈ? ઉત્પન્ન કરે કોણ કરે?
એનામાં રાગ કરે કે મેં આમ કીધું તો રાગ છે, તો વિકલ્પ છે, અશુભ ભાવ છે, પાપ ભાવ છે. અને પાપ ભાવ કે એ ચીજ ની દશા ને લઈને આવ્યો નથી, તેમ એ પાપ ભાવ તારા ગુણ માં અંદર પડ્યો માટે આવ્યો છે. એમ છે નહીં, નવો ઉભો કરેલો એક વિકાર ક્ષણિક છે, એ સ્વરૂપમાં નથી. સમજાણું કઈ? એ ઉપસમ સંકિત અને ઉપસમચારિત્ર, ઉપસમચારી 11મી ગુણ સ્થાન હોય છે ને, પર્યાય છે ચારિત્ર ની, સ્થિરતા ની, શાંતિ ની. એ એક સમય ની પર્યાય અવસ્થા હાલત છે. શુદ્ધ ભાવમાં, આ શુદ્ધ ભાવ એટલે પર્યાય ની વાત નથી, શુદ્ધ ભાવ એટલે ધ્રુવ, ધ્રુવ સ્વરૂપમાં એ ચારિત્ર નો ભાવ નથી. સમજાણો? હવે કાય ભાવના નવ ભેદ. એક સાય સંકિત, પહેલું સાય સંકિત લીધું. આત્માની શુદ્ધ શ્રદ્ધાની પર્યાય કાય સંકિત દશા. આત્મા શુદ્ધ છો ખંડાનંદ પ્રભુ, એની અંતરના જ્ઞાન થઈને પ્રતીતિનું થવું કે કેવું કે સાયક, કે જે આવી જાય નહીં, જે પર્યાય બદલે ભલે, એ પર્યાય જઈને હવે મિથ્યા થાય એમ નહીં, એવું સાય સંકિત જે થયું ત્યારથી સિદ્ધમાં પણ એમને એમ એમને એટલે એ અવસ્થા પલટતી રહે, એવું સાય સંકિત એ જીવના ધ્રુવ શુદ્ધ ભાવમાં નથી. અને એક પર્યાય છે એક સાય સંકિત, એ કઈ ગુણ નથી, એ કઈ ધ્રુવ નથી, એ કઈ દ્રવ્ય નથી. આ તો એક સમય નો પર્યાય છે, એ તો પછી ભલે રે આનંદ કા, એ તો રે છે, એ કઈ રહેતો ને નવી નવી પર્યાય. એક સમય નો જ પર્યાય, બધા ચારે ભાવ એક સમય ના છે. કેવળ જ્ઞાન એ બદલી જાય કે છે? કેવળ જ્ઞાન બદલે એક નતો કે મારા પર્યાય ને તો હજી હકે ને કે સીધમાં હક નહીં કઈ બોલે. હે જે પર્યાય તો હજી ન્યાય છોડી નહીં, સિદ્ધને પર્યાય છોડીને જૈન માં રહેલા કેટલા વર્ષના મુંડાવેલા કઈ ખબર ન મળે. હજી કે પર્યાય સિદ્ધને છોડે નહીં, પણ પર્યાય એટલે બાપુ વસ્તુ જે છે ધ્રુવ એની વર્તમાન અવસ્થાનું નામ પર્યાય કહે છે. એ પર્યાય વિનાનું દ્રવ હોય નહીં, પણ દ્રવ જે છે તેમાં એ પર્યાય નથી. સમજાણું કઈ સાહેબ? સંકિત જીવમાં નથી, જીવમાં એટલે ધ્રુવમાં, એની પર્યાયમાં છે, પર્યાયમાં છે, પણ ક્ષાયિક સંકિત થયેલું એ ધ્રુવને આશ્રય થયું, એ પર્યાયને આશ્રય કરવા જાય ને નવી ધર્મ દશા થાય એમ નથી. માટે ક્ષાયિક સંકિત એ ત્રિકાળ ધ્રુવમાં નથી. ધ્રુવ ચૈતન્ય પ્રભુ જ્ઞાયકમ દવાખો એવો જે શુદ્ધ ભાવ એને આશ્રય કરતા પર્યાય પ્રગટે, પણ એ પર્યાય ધ્રુવમાં નથી. સમજાણું કઈ? યથાખ્યા ચારિત્ર, એ યથાખ્યા ચારિત્ર અગિયાર માં ગુંઠા નથી. ઓ છે ને અકસાય યથાખ્યાત, અકસાય ની દશા પૂરણ, પર્યાય ની નિર્મળ, ચારિત્ર ની એ જીવના શુદ્ધ ભાવ ત્રિકાળ ભાવ એમાં નથી. સમજાણું કઈ? આ પર્યાયમાં છે, પાછી સિદ્ધ કરવું એટલે વેદાંત ની જેમ નથી. જોવાય નથી, નથી આવ્યું વેદાંત એમ નથી, એની અવસ્થામાં છે, ધ્રુવમાં નથી. બે વાત છે, એ પર્યાય કઈ પરની નથી, પણ એક સમયની દશા પૂરતી વસ્તુ છે, એ શુદ્ધ ધ્રુવમાં ત્રિકાળમાં એ નથી. કેમ કે એ પર્યાયનો આશ્રય લેતા વિકલ્પ ઉત્પન્ન થાય એમાં ધર્મ દશા પ્રગટ થતી. સાહેબ સંકિત પ્રગટિનું હોય તો એનો આશ્રય લેવા જતા વિકલ્પ થાય છે. ચારિત્રની નવી દશા પ્રગટ માટે ક્ષાયિક સંકિત પણ આશ્રય કરવા લાયક નથી. સમજાણું કઈ? એટલું યાદ રાખવું એક કલાકમાં કે તો મોટો કેવો જ્ઞાન નો ખંડ છે એમાં હવે કેટલું, આ તો બહુ થોડી વાત સાથે. અરે ત્રણ કાળ ત્રણ લોક પ્રગટે જાણવામાં એવું એવડો છે, આ પાડે કેમ એવડું એવું છે ને હવાનું નતો. સમજાણું કઈ? આત્મા જ લોકોને જાણનારો છે પર્યાયમાં, પર્યાયમાં એના ધ્રુવ થતા એ પર્યાય ધ્રુવમાં નથી. બે જ એવું છે, એનું છે ને ન બે એમ હોય. યથાખ્યાત ચારિત્ર નો પર્યાય ક્ષાયક ભાવે હોય છે, કર્મના અભાવ ભાવ થઈને પોતાના પુરુષાર્થની સ્થિરતાથી થાય છે, જેમાં એક એક કણ કસાય નો નથી, તદ્દન અકસાય પરણતી પર્યાય પૂરી. પણ એ પર્યાય છે યથાખ્યાત ચારિત્ર અવસ્થા છે, શુદ્ધ ભાવ ધ્રુવમાં એ નથી. ચારિત્ર પણ સદભૂત વ્યવહાર નહીં નો વિષય છે, નિશ્ચય દ્રષ્ટિ નો વિષય. સમજાણું કઈ? હવે કેવલ જ્ઞાન ને કેવલ દર્શન લ્યો. એ કેવલ જ્ઞાન એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણે, શાયદ ભાવની પર્યાય, એ પર્યાય પણ ધ્રુવ શુદ્ધ ભાવ ધ્રુવ ભાવમાં એ પર્યાય નથી. કહેતા એક વાર કે આ કેવલ જ્ઞાન જે એનું સદભૂત વ્યવહાર નહીં, સદભૂત વ્યવહાર નહીં, કદી તો આત્મા છે હોય નહીં, કે રાજ ન ખાય કે પેલી તો આ સદભૂત વ્યવહાર આપો સદભૂત નીચેનો વિષય નથી કેવું જ્ઞાન. નીચેનો વિષય તો ધ્રુવ સ્વરૂપ છે, આ તો પર્યાય છે, અવસ્થા છે, સદભૂત વ્યવહાર નહીં નો વિષય છે. ખરો વ્યવહાર નહી, અને એનો વિષય છે ખરો, આશ્રય કરવા લાયક આને તો કેવળ કેવળ નથી, પણ એનું કેવળ જ્ઞાન એમ કે મને આમ પ્રવૃત્તિનું આમ પ્રવૃત્તિ આમ થાય છે એમ કરવા જેવું, એ તો ધ્રુવ સ્વભાવ નો અવલંબન લેતા, ચૈતન ભગવાન નું અવલંબન લેતા એક સંકેત થી માંડીને કેવું જ્ઞાન કરીએ પ્રગટ થાય. સમજાણું કઈ? કેવળ જ્ઞાન ને કેવળ દર્શન એ પણ પર્યાય છે, અવસ્થા છે. અરે તને સંકિત ને સિદ્ધ ને બધાને પર્યાય ઠરાવો છો, એ તો ગુણ છે કે મોટી તકરાર આવી થાય. એક શોખ થી આવી છે, તમે આત્મધર્મ માં વિચારીને લખો. મુંબઈ થી તમે સંકિત ને પર્યાય લખો છો, પણ કુંદાચાર તો આઠ ગુણ કયા છે, સિદ્ધ ને આઠ ગુણ કયા છે, ને તમે પર્યાય કહો છો. અરે સાંભળ ને, હવે કેવળ જ્ઞાન એ પર્યાય છે, સાંભળ્યું છે કીધી તે. કેવળ જ્ઞાન નવો પ્રગટ થાય છે, પર્યાય અવસ્થા છે, નવી નવી ઉત્પાદ ભાઈ ઉત્પાદ ભાઈ ઉત્પાદ ભાઈ થયા કરે છે. જે કેવળ જ્ઞાન એક સમય છે તે બીજે સમય એ ન રહે, બીજે સમય બીજું, ત્રીજે સમય ત્રીજું, એક સમયની દશાનો પર્યાય સહાયક પર્યાય કેવળ જ્ઞાન. શુદ્ધ જીવ ભાવ ધ્રુવ ભાવમાં એ નથી, જેમાં એકાગ્ર થવું ત્યાં એ નથી. હજી તો આ લોકો બહારનો બધું સમાજનો નાના મોટા બાળા લખન એવા છે. ભગવાને આમ કહ્યું હતું, ભગવાને આમ કહ્યું, મહાવીર ભગવાન એમ કે છે, આ બધું લખાણ એવું ના વીર જૈન તું નામે કાર. ભગવાને આમ કહ્યું તો બહુ હિંસા હતી તે રોકી, યજ્ઞ ચાલતા હતા રોક્યા. ભગવાન કહે છે મેં કઈ રોક્યું નથી, હું તો ત્રણકાળ ત્રણ લોક નો જાણનાર છું, એ પર્યાય મારા માટે, એ પર્યાયમાં મારા ધ્રુવમાં તો એ તો પછી જે આ થયું એ મારામાં ક્યાંથી હતું, મેં એ કર્યું. ગાયનો જ દે છે, બીજું શું છે, ભાષણો ફૂંકે નો બિચારા ભાન ન મળે. વાહ વાહ, ભગવાને બહુ કામ કર્યું. ભગવાન કે છે કે મેં મારા પુરુષાર્થ થી કેવળ જ્ઞાન ની પર્યાય પ્રગટ કરી મારા માં, એ પણ ધ્રુવમાં નથી, તો એ પર્યાય ના અસ્તિત્વમાં થી આ પર ના કામ થાય છે. આ અસ્તિત્વ કેવળ શું માટે પરનું થયું, એ મારા લઈને છે જ નહી. ભાન વિના ના અભિમાનીઓ છે. ભગવાને આમ કર્યું હતું, સ્ત્રીઓને બધાને અધિકાર આપ્યા, વેદાંતે જયારે સ્ત્રીનો આમ તિરસ્કાર કર્યો હતો, યજ્ઞ બહુ હાલતા હમ ચાલતા જ ભગવાને વિચારીને પછી, હજી ભગવાન વિચાર કરવો છે. હા હા હા, જગતની અશાંતિ ટાળવા માટે એ દુર્ગાઈ આવે છે કે નહીં, એવું બધું લખાણ આવે કે નહીં, એની વાંચ્યું ઘણું કેટલું. ભગવાન આમ કરતા હતા, ભગવાન આમ કરતા હતા. અરે તને ભગવાન ની ખબર નથી, આંબલને વાળા ભગવાન તો આત્માના ધ્રુવ સ્વભાવ માંથી આશ્રય કરીને પૂર્ણ દશા પ્રગટ કરી એને કર્યું, બાકી બીજાની કોઈ પર્યાય કરી એ વાતમાં કઈ માલ અંશે હતો. કોને પમારે દ્રવ્ય નથી એ વસ્તુ સ્વામી, અને એ દ્રવ્યની પર્યાય વિનાનું છે એ સમય, કે એ પર્યાયનું કાંઈ બીજા ભગવાન કરે. કઠણ વાત છે ભાઈ, ચાલતો પ્રવાહથી ભગવાનનો માર્ગ જુદી જાતનો છે. સમજાણું કઈ? ભગવાને છકાયના જીવ કીધા, છકાયના જીવની દયા પાડવાની કીધી. અરે મારી ને ઓલો કે ખરો એ નથી કીધો, સાંભળ ને ભાઈ, હવે એને કહ્યું કે છકાયના જીવ એનો આત્મા તો જ્ઞાનાનંદ મૂર્તિ છે, શરીર ને જેને કાંઈ કહીએ એક ઇન્દ્રિય જીવ નથી. એ જીવ નો કોઈ મારી શકે ઉગારી શકે કોઈ જીવ માં તાકાત, હા બધાને જાણી શકે એવી તાકાત જીવ માં છે. સમજાણું કઈ? કેવળ જ્ઞાન ને કેવળ દર્શન આત્મામાં નથી કે બહેરી છોકરા કુટુંબ નથી, શરીર નથી, કર્મ નથી તો ઠીક ભલે, પણ વિકાર નથી એ ઠીક, હું શું જ્ઞાન નથી, આ તો પૂરું જ્ઞાન અંદર માં નથી, પૂરણ ધ્રુવ માં પૂરું જ્ઞાન. પણ ભગવાન ભાઈ એ તો પર્યાય છે, કેવળ જ્ઞાન કેવળ દર્શન અનંત આનંદ આદિ ચતુષ્ પ્રજ્ઞા તો પર્યાય છે. પર્યાય એટલે અવસ્થા છે, હાલત દશા છે, અંશ છે. એ તિતાળી ધ્રુવ સ્વરૂપમાં એ અંશ નો અભાવ છે, નહીતર બે વાત સિદ્ધ થતી નથી. સમજાણું કઈ? આ કેમ એમ કે છે કે બધી પર્યાય ને નિમિત્ત થી લક્ષ ને ઉઠાવી દે, આ પ્રયોજન છે, ઉઠાવી દે લક્ષ બધે. પૂર્ણાનંદ નો નાથ ધ્રુવ પીડ્યો ત્યાં લક્ષ લે, એ સિવાય કોઈ તારું શરણ છે? સમજાણું કઈ? સ્વામી છે ઈ પૂર્ણાનંદ છે, એનો સ્વામી છે ને આત્મા, સ્વામી સ્વામી સંબંધ એનો ગુણ છે, ગુણ છે એનું સ્વરૂપ ને એનો સ્વામી એવું એનો અનાદિ ગુણ છે. ઈશ્વર સ્વામી સંબંધ પોતે એક રૂપ છે એ વસ્તુ, સમજાણું, એનો એ ગુણ છે. સમજાણું કઈ? એમ કે તમે સમજાવો તો સમજાય, તમે કેમ ના મારાથી નહીં એમ તેમ ના પડે, એમ કે એની યોગ્યતાથી એને સમજાય છે, બીજાના સમજાવ્યા સમજતા નથી, સમજાવ્યા સમજ ભગવાન એક થાય બધા થઈ જાય. તો સમજાવવામાં અંતરાય કર્મ ના ક્ષય જનિત, અંતરાય કર્મ છે ને એના નાશ થી ઉત્પન્ન થયેલું દાન, ભગવાન ને દાન હોય છે, પોતાના સ્વરૂપ નું પૂર્ણ દાન આપે છે, જાણો પોતાના આત્માને, ક્યાં ગરીબ ને હું આપે, બીજાને કોણ આપે દાન? ક્યાંય આપતા નથી, બધા રાગ કરે ખરા. હે એનામાં હોય ઈ કરે, ઉલટું હું છું કે પરમા પરમા ઈ ક્યાં છે તે એમાં કઈ કરે. દાન આ તો કેવળીનું ખાસ દાન દેવી છે ને, કેવળ ને દાન પ્રગટે પરમાત્માને, પૂરણ કેવળ નું દાન પોતે પર્યાય માં આપે છે, એવું દાન પણ ધ્રુવમાં. લાભ કેવળ જ્ઞાન નો લાભ થયો, પૂરણ ગુણ ની પર્યાય નો લાભ થયો, પર્યાયમાં પર્યાયમાં ક્ષાયક લાભ થયો, ક્ષાયક લાભ, એ ક્ષાયક લાભ ક્રુદી જાય નહીં, ક્ષાયક લાભ, ક્ષાયક દાન ધ્રુવમાં નથી, સમય ની પર્યાય છે. ધણી ધણી છે ને, પણ ધણી માં એ પર્યાય નથી, દ્રવ્યમાં એ નથી, ખરેખર પર્યાય પર્યાય નો સ્વામી, દ્રવ દ્રવ નો સ્વામી. ભારી વાત ભાઈ, નિર્પેક્ષ છે ને તદ્દન, પછી સાપેક્ષ વાત થી વાત ભલે ચાલે, એ જાણે લાયક વસ્તુ છે. લાભ આત્મામાં આનંદ ગુણ ની પર્યાય નો લાભ થયો, એવો લાભ ક્ષાયક ભાવે થયો છો, પણ એ પર્યાય છે, ધ્રુવમાં નથી, જેમાં દ્રષ્ટિ કરવા લાયક છે, વળવા લાયક છે, જેને મીટમાં ધ્યેયમાં લેવા લાયક એનું ધ્રુવ એમાં એ નથી. ભોગ એક વાર ભોગવાય તે પર્યાય ભોગવાય છે ને, એક જ વાર ભોગવાય, ઉપભોગ વારંવાર ભોગવાય એ ગુણની પર્યાય વારંવાર ભોગવે છે ને, અને વીર્ય ઉઘાડ બળનો આત્માનો બળ, એ આત્માનું અનંત વીર્ય ભગવાનને પ્રગટ્યું અનંત બળ પર્યાયમાં, એ ક્ષાયક ભાવે પ્રગટ્યું બળ પણ પર્યાય છે. એક એ મોટર ને એક રજકણ ને ઉભી રાખે ને છોડે નહીં, એ વીર્ય દ્વારા એક રજકણ ને ઉભી રાખે કે ઓલી ન કરે, એ કહે છે મારી ધર્મ કરતો એવું બહુ ટ્રીટમેન્ટ ચાલે છે ને સંતોષસિંહ ને એવું બહુ બીજાને કઈ રહેવાની વાત નથી, રહેવાની વાતો આવે તારે એમ કે એવું આનંદ બહુ છે યોગેશ્વરો ને કાળવાનું સામર્થ્ય ને ટ્રીટમેન્ટ જેમ આવે છે આવે છે આવે છે ને એ બધું કઈ રીતે નીત વાત છે આવે છે નહી ખબર છે ને વીર્ય આત્મામાં પૂર્ણ વીર્ય પ્રગટ થાય પણ એ પર્યાય છે શુદ્ધ ભાવનો ભંડાર ભગવાન એક રૂપ એમાં એ પર્યાયનો ભાવ છે એવું પંચમ પરિણામી ભાવ એની દ્રષ્ટિ કરાવવા મોક્ષ માર્ગનો આ પ્રગટ દશા તેને આશ્રય થાય છે એમ બતાવવા પંચમ પરિણામી ભાવમાં એ પર્યાય નથી એમ કહે છે.